السلام عليكم ورحمة الله وبركاته كم شمارا ماما وماسيو بينو بايو راديو پر ہمبر وارا ميديم ويب 1548 پر انترنت میں ساتلائٹ پر ہمبر وارا راديو اسلام ڈاٹ سی او ڈاٹ زیڈ پر اینے ڈی ایس ٹی وی چینل 826 پر ہمبر وارا نے بھی مارا خوب خوب سلام امید چھے کہ تمہیں ہارا چھے تمہاری طبیعت ہاری چھے تمہیں مجا ماں چھے تمہیں خوش ماں چھے اینے تمہیں تندرست چھے ઇન્શાઅલ્લાહ મારું નામ છે સારાબાઈ ને તમે સાંભળતા છે ગુજરાતી એક્સપ્રેસ ને ઇન્શાઅલ્લાહ આજનું પ્રોગ્રામમાં આપણે જાત જાતના બારામાં વાત કરું પહેલું તો આપણે થોડાક નફિલ સલાહના બારામાં શીખવું પછી ઇન્શાઅલ્લાહ થોડુંક હસી મજાક બી છે પછી મેં થોડાક આઈડિયા દેવા તમને કે કેવી રીતે ઘરમાંથી માખ કારાય ફ્લાઇઝ કેવી રીતે ફ્લાઇઝને આપણાથી કરાય ઘરમાંથી ને પછી એક કિસ્સો બી છે તો આરામથી બેહો ધ્યાનથી સાંભળો ને કેથી ચાતા નખે વર્ષના આ વખત પર આખું વર્ષમાં આ વખત પર લોકો દીનના મામલામાં થોડુંક ડીપ કરે એટલે એક્સપ્લેન કરું રમઝાન પૂરી થઈ ગઈ પછી હજનો મહિનો પૂરો થઈ ગયો બકરી ઈદ પૂરી થઈ ગઈ પછી મોહર્રમ આવ્યું આશુરા પૂરી થઈ ગઈ ને હવે આ સફર નો મહિનો રબિયુલ અવ્વલ નો મહિનોમાં રબિયુલ આખિર નો મહિનોમાં લોકો કોઈ વખત ઈબાદત કરવામાં થોડુંક સુસ્તી ભરાઈ જાય આપણે થોડુંક ઓછું કરવા માંડે તો મેં વિચાર કર્યો કે આજે ઇન્શાઅલ્લાહ એક રિમાઇન્ડર આપું કે આપણાથી કેવી રીતે વધારે નફિલ નમાઝ પઢાય નફિલ નમાઝ દારામાં કેવી નફિલ નમાઝ આપણેથી પઢાય કેવી રીતે ને એના ફાયદા શું છે હવે મને ખબર કે આપણે મોટા દારા હોય મોટી રાત હોય તો ખૂબ ઈબાદત કરે નફિલ નમાઝ બી પઢે પણ જોવા જાય તો આપણે કોશિશ કરવી જોઈએ કે આપણે દર રોજ નફિલ ઈબાદત કરવાની કોશિશ કરે તો આપણાથી થોડુંક થોડીક નફિલ નમાઝ ચાલુ કરવું જોઈએ ને પછી એવરી ડે કે એવરી વીક કે એવરી મંથ એને વધારવાની કોશિશ કરવું જોઈએ ને બે રકાત નફિલ નમાઝ પઢવામાં કેટલી વાર લાગે 5 મિનિટ મેક્સિમમ તો 5 મિનિટ દારામાંથી કરીને આપણે કોશિશ કરવી જોઈએ કે આપણે કઈ બી નફિલ નમાઝ પઢે તો ચાલો કોઈને લખવું હોય તો લખાય બી તો પેપર ને પેન રેડી હોય તો સારું પહેલું છે તહિયતુલ વુઝુ હવે તહિયતુલ વુઝુ બે રકાત નફિલ નમાઝ છે જે આપણે વુઝુ કરીને પછી પઢાય તો આપણે વુઝુ સારી રીતે કરવું જોઈએ પછી બે રકાત નફિલ પઢાય તહિયતુલ વુઝુ નું નિયત હાથે ને ઇન્શાઅલ્લાહ આ નફિલ નમાઝ પઢવાથી આપણને જન્નતમાં દાખલ થવાની ઇજાજત છે એટલે આપણાથી જન્નતમાં દાખલ થવા હે ઇન્શાલ્લાહ આ બે રકાત તહિયતુલ વુઝુ નમાઝ પઢવાથી તો તહિયતુલ વુઝુ વુઝુના બાદ બે રકાત નફિલ નમાઝ છે ને આપણે કેટલા વખત દારામાં વુઝુ કરે 3, 4, 5 ટાઈમ તો વુઝુ કરીને પછી બે રકાત નફિલ પડી લેવાય. આપણા આદમીઓ, આપણા મરદ જે લોકો મસ્જિદે જાય, કોઈ વખત અઝાન થઈ ગયેલો એ લોકો વોઝુ પણ આવે, તો હજુ ટાઈમ હોય તો આ બે રકાત તહિયતુલ વોઝુ પડાય. બીજું વસ્તુ છે તહિયતુલ મસ્જિદ, તો મેનથી બી પડાય. કોઈ વખત લેડીઝ મસ્જિદે ગેલા હોય તો બી એ લોકોથી બી પડાય. તહિયતુલ મસ્જિદ એ છે કે આપણે મસ્જિદમાં દાખિલ થાય તો બેહવા પહેલા બે રકાત નફિલ તહિયતુલ મસ્જિદની નિયત હાથે પડી લેવાય. ને આ અલ્લાહ તાલાના માનમાં આપણે પડે, અલ્લાહ તાલાને અને ઓનર કરવા, એની શુકર કરવા. તો તહિયતુલ મસ્જિદ આપણા મેન લોકોને કોશિશ કરવું જોઈએ કે દર વખત એ લોકો મસ્જિદે થોડોક વહેલા જાય, મસ્જિદમાં દાખલ થાય તો પહેલા બે રકાત તહિયતુલ મસ્જિદ પડી લે, ને પછી બેહે, પછી કુરાન પડે કે નમાઝની વાત જોઈ કે પછી સુન્નત પડે, જે કંઈ કરવાનું હોય તે પછી કરે. અને યાદ રાખવું જોઈએ કે અફકોર્સ આ બધી નમાઝ છે તે મકરૂહ વખતમાં ની પડવું જોઈએ, કે ઝવાલ વખત હોય તો ની પડવું જોઈએ. તો આ તહિયતુલ વુઝુ, તહિયતુલ મસ્જિદ બે રકાત નફિલ, તહિયતુલ વુઝુ વુઝુના બાદ બે રકાત, અને તહિયતુલ મસ્જિદ મસ્જિદમાં દાખિલ થાય પછી બેહવા પહેલા બે રકાત નફિલ. પછી છે ઈશરાકની નમાઝ. હવે ઈશરાક સનરાઇઝના 15 મિનિટ બાદ પડાય. સનરાઇઝ એટલે સન ઉભું થાય, સનરાઇઝ પછી 15 મિનિટ બાદ ઈશરાકની નમાઝ પડાય. ને ઈશરાકની નમાઝ 2 અથવા તો 4 રકાત પડાય. ને ઈશરાકની નમાઝ પડવાથી માણસને હજ અને ઉમરોનો સવાબ મળે. સુબહાનલ્લાહ, તમે વિચાર કરો કેટલો સવાબ છે આ ફખર 2-4 રકાત પડવાથી. તો આપણને કોશિશ કરવું જોઈએ, ખાસ કરીને વિન્ટરના મહિનામાં, કેમ કે વિન્ટરમાં સનરાઇઝ લેટ હોય, આપણે જાગતા હોય, આપણે ઉઠેલા જ હોય, કદાચ રેડી થવાનો હોય કામ પર જવા, તો ફજરની નમાઝ પડીને સનરાઇઝની વાત જોવી જોઈએ. સનરાઇઝના 15 મિનિટ પછી 2 કે 4 રકાત નફિલ ઇશરાક નમાઝ પડી લેવાનું, ઇન્શાલ્લાહ આપણને હજ કે ઉમરોનો સવાબ મળી જાય. તો આપણે કોશિશ કરવી જોઈએ કે ફજરની નમાઝ પછી આપણે તરત ફટાફટ હુઈ ન જાય. મને ખબર ખાસા લોકો, દોહા લોકો રિટાયર્ડ હોય, કોઈ હાઉસવાઈફ હોય, એ લોકોનું કંઈ જેથે જવાનું નહીં હોય, તો એ લોકો હું કરે ફજરની નમાઝ પહેલાં પાછા હોઈ જાય, કયો વાંધો નહીં. તો કોશિશ કરો કે સનરાઇઝ પછી 15 મિનિટ ખાલી વાર જોઈ આ ઈશરાકની નમાઝ પડી લઈને પછી હોવાના હોય તો કે આરામ કરવાનો હોય તો આરામ કરી લેજો. પછી આવે સલાતુલ દુહા. હવે આ નમાઝ છે તે હવારમાં થોડોક ડારો પાસ થઈ ગયો હોય પછી પડાય, એટલે લગભગ 10 વાગે હવારમાં આ ઈશરાક, આ સોરી સલાતુલ દુહા આપણાથી પડાય. તો અબાઉટ 10 o'clock હવારમાં ઝહરના 10 મિનિટ પહેલા પડી લેવાય. તો 10 મિનિટ રહેલા હોય ઝહરની નમાઝની તા લગીન આપણાથી પડાય. એટલે જોવા જાય તો ઝવાલના ટાઈમમાં ની પડવું જોઈએ, ઝવાલના વખતમાં કઈ નફિલ નમાઝ ની પડવું જોઈએ. તો આ સલાતુલ દુહા જે છે તે 2 રકાત, 4 રકાત, 8 રકાત, 10 રકાત અથવા તો 12 રકાત પડાય. ને જે કોઈ આ સલાહ પડે, આ સલાતુલ દુહા પડે, એ વલીમાં ગણાય, વલીમાં ગણાય, વલી જેવું ગણાય. માશાલ્લાહ, તો કેટલો મોટો દરજો મળે આપણને આ નમાઝ પડવાથી. તો આ નફિલ નમાઝ આપણને એમ કે એમાં કઈ ઓછો સવાબ હોય, પણ જુઓ કેટલો સવાબ મળે આ નફિલ નમાઝ પડવામાં. તો સલાતુલ દુહા થોડુંક મોર્નિંગ પાસ થઈ જાય, દિવસ પાસ થઈ જાય, અરાઉન્ડ 10 o'clock, 11 o'clock આપણાથી આ નમાઝ પડાય. અને 10 મિનિટ રહેલા હોય ઝોહરની નમાઝ ત્યાં લગીન આપણાથી આ સલાતુલ દુહા પડાય 2, 4, 6, 8, 10 અથવા તો 12 રકાત આપણાથી પડાય અને આ નમાઝ પડવાથી આપણે વલીમાં ગણા હો ઇન્શાઅલ્લાહ. પછી હવે અવાબીન સલા. હવે અવાબીન મગરબ નમાઝ બાદ આપણને પડવાની, મગરબની નમાઝ પઢીને પછી અવાબીન નમાઝ પઢાય ને અવાબીન નમાઝની મિનિમમ 6 રકાત છે, મેક્સિમમ 20 રકાત પઢાય. તો ઓછામાં ઓછા 6 રકાત પડવું જોઈએ ને વધારેમાં વધારે 20 રકાત પઢાય અવાબીન સલાતના. અવાબીન નમાઝ પડવાથી આપણી બધી ગુના, બધા ગુના માફ થઈ જાય, ચાહે એ ઓશનના એટલે દરિયાના ફોમ જેટલા બી હોય તો બી ગુના માફ થઈ જાય. ઓશન પર જે ફોમ હોય, વેવ્સ આવે ને ફોમ બિલ્ડઅપ થાય, આપણો ગુના આખો દુનિયાનું ઓશનનું ફોર્મ જેટલું હોય તો બી તે ગુના માફ થઈ જાય ફક્ત આ એક અવાબીનની નફિલ નમાઝ પડવાથી. સુબહાનલ્લાહ. તો આપણને કોશિશ કરવું જોઈએ કે મિનિમમ 6 રકાત મગરબ નમાઝ પછી આપણે પડવાની કોશિશ કરે, અને કોઈ પાસે વધારે ટાઈમ હોય, કોઈને વધારે ઈબાદત કરવું હોય તો 20 રકાત પડવું જોઈએ મેક્સિમમ મગરબ નમાઝ પછી. બે બે યુનિટમાં પડવું જોઈએ, એટલે 2 રકાત પછી સલામ ફેરીને બીજા 2 રકાત પછી સલામ ફરીને એવું કરવું જોઈએ. તો આપણે કેવી રીતે તરાવીની નમાઝ પડે રમઝાનમાં, તેવી રીતે આ અવાબીની નમાઝ બી પઢાય બે બે રકાતમાં ઇન્શાલ્લાહ. પછી આવે સલાતુલ તોબા. આ બી એક નફિલ નમાઝ છે. આપણને ખબર કે તોબા નમાઝ જ્યારે આપણે કઈ ગુનો કરે કે જ્યારે આપણને લાગે કે આપણને અલ્લાહ તઆલાના તરફથી માફી માંગવું છે, ત્યારે આપણને તોબાની નમાઝ પડવું જોઈએ. તો આપણને એવું નહીં કરવું જોઈએ કે ફક્ત આપણે કઈ ખરાબ કરે ત્યારે જ તોબાની નમાઝ પડે. આદત પાડવું જોઈએ કે દરરોજ કે વીકલી આપણે તોબા નમાઝ પઢે અને બધા ગુનાહો માટે માફી માંગે. અને આ બે રકાત છે સલાતુલ તોબાની. તો બે રકાત સલાતુલ તોબાની નિયત કરીને અને ઇખલાસ સાથે આ નમાઝ પઢવું જોઈએ. એમ તો બધી નમાઝ ઇખલાસ સાથે પઢવું જોઈએ, પણ સલાતુલ તોબા પઢે ત્યારે ઇખલાસ સાથે પઢવું જોઈએ અને યકીનથી પઢવું જોઈએ. તો ઇખલાસ ઈના લઈને કે અલ્લાહ તાલા હું સિન્સિયરિટી સાથે માફી માંગુ છું, ઉપર ઉપરથી પણ સાચીમાં ડીપ ડાઉન અંદરમાંથી હું માફી માંગુ અલ્લાહ તાલા, તોબા કરતી છું, અલ્લાહ તાલા મને માફ કરી દેવો. અને યકીન એટલા માટે કે મેં યકીન રાખું કે આ નમાઝ પઢવાથી, રડવાથી, દુઆ કરવાથી અલ્લાહ તાલા મારા બધા ગુના માફ કરી દીધા, મેં કઈ જે બી કઈ ખરાબ કરેલું છે, ગુનો કરેલો છે તે અલ્લાહ તાલાએ માફ કરી દીધું. તો આ યકીન બી રાખવું જોઈએ. તો જે કોઈ ઇખલાસ સાથે પઢે અલ્લાહ તાલા માફ કરી દે ઇન્શાલ્લાહ. તો સલાતુલ તોબા બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે કોઈ ઇસ્તિગફાર કરતું રહી, તોબા કરતી રહી, તેની લાઈફમાં બહુ બરકત આવે ઇન્શાલ્લાહ. તો આપણને બી આદત પાડવું જોઈએ કે આપણે તોબાની નમાઝ પઢવાની કોશિશ કરે રેગ્યુલરલી. પછી આવે ઇસ્તિખારા નમાઝ. હવે આપણને ખબર કે ઇસ્તિખારા નમાઝ શું છે. આપણે હું બિલીફ કરે ને આ રોંગ કહેવાય, આપણે માને કે ફક્ત કોઈની શાદી કરવાના હોય, કઈ પ્રપોઝલ આવેલું હોય જ્યારે આપણે ઇસ્તિખારો કરે. પણ યાદ રાખવું જોઈએ કે જીવનમાં કઈ બી ફેસલો કરવાનો હોય ત્યારે ઇસ્તિખારો કરાય, નલ્લો ફેસલો હોય કે મોટો ફેસલો હોય. તો કદાચ આપણને ફેસલો બનાવવાનો હોય કે મેં નવું ઘર લેવાની છે, નવું ઘર લેવું છે, તો આ ઘર અમે જોયેલું છે, તેને લેવાનો કે નહીં લેવાનો? આ પછી ડિસાઇડ નહીં થાય, ઇસ્તિખારાની નમાઝ પઢાય, પછી આપણને ડિસિઝન બનાવવા પડે કે આ ફલાના હાથે બિઝનેસ ડીલ કરવાનું છે, ગો હેડ કરું કે નહીં કરું? તેના પહેલા આપણને ઇસ્તિખારાની નમાઝ પઢવું જોઈએ. પછી ડિસિઝન હોય કદાચ કે મારે મારો પોયરોને કેવી સ્કૂલમાં મોકલાવું, બે સ્કૂલમાં એપ્લિકેશન મૂકીને બે સ્કૂલમાં એક્સેપ્ટન્સ મળ્યું, હવે કેવી સ્કૂલમાં મોકલાવું, તો તેના માટે બી આપણાથી ઇસ્તિખારો કરાય. તો જીવનમાં કઈ બી ફેસલો બનાવવાનો હોય, કઈ બી ગાઈડન્સ આપણને જોતી હોય અલ્લાહના તરફથી, તો આપણને આ ઇસ્તિખારા નમાઝ પઢવું જોઈએ. ઇસ્તિખારા નમાઝ ફક્ત સાદી કરવાનો હોય ત્યારે નહીં કરવા પડે, પણ લાઈફની કઈ બી ડિસિઝન મેકિંગમાં ગાઈડન્સ માટે આપણાથી પડાય. તો આપણને આદત પાડવું જોઈએ કે આપણે કઈ બી કરવાના હોય પહેલા અલ્લાહ તાલાની મદદ માંગવું જોઈએ, અલ્લાહ તાલાનો ગાઈડન્સ લેવું જોઈએ, અલ્લાહ તાલાથી ફેસલો કરવાનો મદદ માંગવું જોઈએ. તો આ પછી ઇસ્તિખારા નમાઝ પઢાય. હવે ઇસ્તિખારા કઈ બી અલાઉડ ટાઈમ પર પઢાય, પણ ખાસ કરીને લોકો રાતના પડે, પણ એની ટાઈમ પઢાય. ઇસ્તિખારાની નમાઝ બે રકાત છે, અને એના પછી એક દુઆ બી આવતી છે, તે કિતાબમાં બી તમને મળે. ઇસ્તિખારાની નમાઝ બે રકાત, પછી એ દુઆ છે ને, એ દુઆમાં આપણે જે ફેસલો બનાવવાનો છે તેનો વિચાર કરવા પડે, અને પછી યકીન રાખવું જોઈએ કે અલ્લાહ તાલા આપણાને હેલ્પ કરે. હવે કોઈ લોકો માને કે ઇસ્તિખારાની નમાઝ પઢીને હોઈ જાય તો કોઈ સપનો આવે કે સપનામાં કઈ દેખા હે, એવું નિમ લે. કોઈ લોકોને કદાચ દેખાતું હોય, પણ ઇસ્તિખારા કરવાથી આપણે જે કરવાના હોય, જે બી ડિસિઝન લે, તેમાં બરકત રહે, કેમ કે આપણે અલ્લાહ તાલાથી ગાઈડન્સ માંગ્યું. તો ઇસ્તિખારા નમાઝ પઢવાની આદત બનાવવું જોઈએ આપણી લાઈફમાં. પછી છે સલાતુલ હાજાત. હવે સલાતુલ હાજાત, જ્યારે આપણને કઈની હાજત હોય, એટલે આપણને કઈ જોતું હોય, આપણને કઈ આપણું કઈ નીડ હોય, જ્યારે પડવું જોઈએ. અને આ બે રકાત નમાઝ છે, અને પછી આપણને દુઆ માંગવું જોઈએ, અને વિચાર કરવું જોઈએ કે આપણને હું જોતું છે, ને દુઆ માંગવું જોઈએ કે અલ્લાહ તાલા આ નમાઝના જરિયા મને આ જે જોતું છે તે મને બક્ષો. તો આપણને સલાતુલ હજાત પડવું જોઈએ, જ્યારે આપણને કઈ જોતું હોય, કઈ માંગવું હોય ત્યારે પડાય. પછી છે સફર સલાત. સફર સલાત એટલે સફરની નમાઝ. આ બી બે રકાત નફિલ છે, જે કઈ મુસાફરી પણ નીકળવા પહેલા પડવું જોઈએ. અને આ પડવાથી કહેવામાં આવેલું છે કે જ્યારે આપણે ઘરથી નીકળે તો આ બે રકાત નમાઝ સફર કથા કઈ બહેતર નિમલે ઘેરે છોડવા માટે. તો બે રકાત નમાઝ ઘેરે પડીને પછી સફર પણ નીકળવું જોઈએ, ને અલ્લાહ તાલા આપણે સફર બી આસાન કરી દે ઇન્શાલ્લાહ. પછી છે સલાતુલ તસ્બી. સલાતુલ તસ્બી છે તે નફિલ નમાઝ છે, પણ એના અંદર જે પડવા પડે તે થોડુંક ડિફરન્ટ છે. તો આપણને કિતાબમાં જોઈને શીખવા પડે. સલાતુલ તસ્બી ચાર રકાત છે, ને કોઈ બી વખત પમિસેબલ ટાઈમ પર પડાય. અને આ અલ્લાહના તરફથી એક બહુ પ્રેશિયસ ગિફ્ટ છે. આ પડવાથી અલ્લાહ તાલા મોટા નલ્લા ગુના માફ કરી દે, છુપાયેલા ગુના બી માફ કરી દે, જે ગુના આપણે જાણી જોઈને કરેલા હોય કે ભૂલમાં બી કરેલા હોય તે બી માફ કરી દે, બધા ગુના માફ કરી દે સલાતુલ તસ્બી પડવાથી. તો આપણને કોશિશ કરવી જોઈએ કે કિતાબમાં જોઈને એનું મેથડ શીખી લે, અને જ્યારે મોટી રાત હોય કે જુમ્મા હોય, કોશિશ કરવી જોઈએ કે આપણે આ સલાતુલ તસ્બી પડે. ને છેલ્લું છે, ને બહુ ખાસ છે, તહજ્જુદની નમાઝ. તહજ્જુદની નમાઝ ઈશા બાદ રાતના આખરી ભાગમાં રાતનો છેલ્લો ભાગમાં પડવું જોઈએ. એનું મિનિમમ છે 2 રકાત, મેક્સિમમ છે 12 રકાત, એટલે 12 રકાત મેક્સિમમ. ને તહજ્જુદની નમાઝ પડવાથી આપણથી જે માંગો હોય તે મંગાય, અલ્લાહ તાલા આપણી દુઆ કબૂલ કરી લે, અલ્લાહ તાલા આપણી ગુના માફ કરી દે. ને આ તહજ્જુદનો ટાઈમ છે તે બહુ પ્રેશિયસ ટાઈમ છે, તેમાં આપણે અલ્લાહ તાલાના નજદીક થાહું. તો તહજ્જુદ નમાઝ ભણવાની કોશિશ કરવું જોઈએ. ઈશા બાદ રાતનો છેલ્લો ભાગમાં મિનિમમ 2 રકાત, મેક્સિમમ 12 રકાત પડવાની કોશિશ કરવું જોઈએ. અલ્લાહ તાલા આપણે બધાને નફિલ નમાઝ પડવાની તોફીક દે. આપણે કોશિશ કરવું જોઈએ કે એક એક નમાઝ સાથે આપણે ચાલુ કરે અને એની આદત બનાવે. તો ઇન્શાલ્લાહ આપણે નફિલ નમાઝની આદત બનાવું તો આપણે જોવું કે આપણી લાઈફમાં બહુ બધા ચમત્કાર થાય. આપણે ખુશ રહેવું, આપણે શાંતિ રહેવું, આપણી લાઈફમાં બરકત આવે અને આપણે અલ્લાહ તાલાના નજદીક થાહુ ઇન્શાલ્લાહ. તો અલ્લાહ તાલા આપણે બધાને તોફીક દે. આમીન.
અઉઝ બિલ્લાહી મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. وَإِذْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ لَا تَعْبُدُونَ إِلَّا اللَّهَ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَذِي الْقُرْبَى وَالْيَتَامَى وَالْمَسَاكِينِ وَقُولُوا لِلنَّاسِ حُسْنًا وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ثُمَّ تَوَلَّيْتُمْ إِلَّا قَلِيلًا مِنْكُمْ وَأَنْتُمْ مُعْرِضُونَ وَإِذَا أَخَذْنَا مِيثَاقَكُمْ لَا تَسْفِكُونَ دِمَاءَكُمْ ولا تخرجون أنفسكم من دياركم ثم أقررتم وأنتم تشهدون. صدق الله. بني إسرائيل کی हठधर्मियों का जिक्र है और दर हकीकत उम्मते मुस्लिमा सल्लल्लाहु अलैहि वसल्लम को आगाह किया जा रहा है कि जो हठधर्मियां उन लोगों ने की थी, तुम भी नबी की उम्मत हो, ऐसी हठधर्मियां मत करना. कानून की खिलाफ वर्जियां मत करना वरना वो पकड़ जो उन पर आई तुम पर भी आ सकती है. अल्लाह ताला फरमाते हैं, हमने बनी इसराइल से पहला अहदो पैमान ये लिया कि अल्लाह के अलावा किसी की इबादत न करें. यह अहदो पैमान हमारे साथ भी है. अल्लाह ताला बड़े से बड़ा गुनाह माफ करेंगे लेकिन शिर्क का गुनाह माफ नहीं करेंगे. तो एक अल्लाह की इबादत करने का हुक्म जैसे बनी इसराइल को रहा है, इसी तरीके से उम्मते मुस्लिमा को भी रहा है. अकीदे की मजबूती बहुत बड़ी चीज है اور عقیدہ توحید بہت ہی مضبوط شے ہے. اس لیے ہمارے بچوں کو سب سے پہلے عقیدوں کی تعلیم دی جاتی ہے تاکہ ان کے عقیدے پختہ رہیں. اللہ کے علاوہ عبادت کے لائق کوئی نہیں ہے. سر جھکانے کے لائق ہے تو صرف اللہ کی ذات ہے. نہ کسی کے سامنے دنڈوت کر سکتے ہیں نہ کسی کی اللہ جیسی تعظیم کر سکتے ہیں. صحابہ کرام مختلف ملکوں میں گئے تھے, وہاں انہوں نے بادشاہوں کی تعظیم دیکھی کہ وہاں کے وزراء بادشاہوں کی بڑی تعظیم کرتے ہیں اور ان کے سامنے سر جھکاتے ہیں. تو صحابہ کرام نے بھی اجازت مانگی کہ ہم کو بھی موقع دیا جائے, ہم بھی سرکار آپ کے سامنے سجدہ کریں. حضور پاک صلی اللہ علیہ وسلم نے منع فرمایا اور فرمایا اگر میں کسی انسان کے سامنے سجدہ کرنے کی اجازت دیتا تو بیوی کو حکم دیتا کہ وہ شوہر کے سامنے سجدہ کرے, لیکن اب فرما برداری کا حکم تو دیا ہے, سجدے کا حکم نہیں دیا ہے. تو اللہ کے علاوہ کسی کے سامنے اپنے سر کا جھکانا جائز نہیں ہے. اس لیے توحید سب سے پہلا اور مضبوط عقیدہ ہے جسے ہمیں مستحکم کرنا ہے اور ہمیں مضبوط کرنا ہے. آگے اللہ تعالیٰ فرماتے ہیں وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا, اور ہم نے عہد و پیمان لیا تھا بنی اسرائیل سے کہ وہ اپنے والدین کے ساتھ اچھا سلوک کریں گے, حسن اخلاق سے پیش آئیں گے, ان کی خدمت کریں گے. انسانیت کے ناطے سے یہ بہت بڑا فریضہ ہے کہ ہم اپنے ماں باپ کی خدمت کریں. چنانچہ یہ حکم مسلمانوں کو بھی ہے. وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّا وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا, تیرے رب نے یہ فیصلہ کیا ہے کہ عبادت اللہ کے علاوہ کسی کی نہیں کی جائے گی اور والدین کی خدمت کی جائے گی, ان کے ساتھ حسن سلوک کیا جائے گا. ہم والدین کی کتنی بھی خدمت کر لیں یہ احسان نہیں ہے. انہوں نے بچپن میں ہم کو پالا ہے, پوسا ہے, بڑا کیا ہے, ہماری ضرورتوں کو پورا کیا ہے, اپنی ضرورتوں کو پیچھے ڈالا ہے, لہذا یہ ہماری ذمہ داری ہے کہ بڑھاپے میں ان کی خدمت کی جائے یا جب ضرورت ہو ان کی خدمت انجام دی جائے اور اس کا احسان نہ جتایا جائے بلکہ اس کو ایک فریضہ سمجھا جائے, ایک حق سمجھا جائے. وزل قربا, اور ہم نے عہد و پیمان لیا تھا بنی اسرائیل سے کہ ذی قرابت رشتہ داروں کے ساتھ بھی حسن سلوک کیا جائے گا اور یتیموں کے ساتھ بھی اچھا معاملہ کیا جائے گا اور مساکین کے ساتھ بھی مدارات کی جائے گی. اور ہم نے عہد و پیمان لیا تھا بنی اسرائیل سے کہ لوگوں سے جب بات کرو تو نرمی کے ساتھ کرو اور اچھی بات کرو, نمازوں پر کاربند رہو اور زکات ادا کرو. یہ سب عہد و پیمان بنی اسرائیل سے لیے گئے تھے, لیکن بہت کم لوگ ایسے نکلے کہ جنہوں نے اس حکم کے اوپر عمل کیا, اللہ کے احکام کو نظر انداز کر دیا, اور جو فریضہ اللہ نے سپرد کیا تھا اس کی خلاف ورزی کر دی. آگے بڑی ہٹ دھرمی کا تذکرہ ہے. یہ چھوٹی ہٹ دھرمیاں تھیں, اب بڑی ہٹ دھرمیوں کا تذکرہ کرتے ہیں. مدینہ منورہ میں دو قبیلے آباد تھے. ایک قبیلے کا نام تھا اوس اور دوسرے قبیلے کا نام تھا خزرج. یہ دونوں قبیلوں میں کبھی کبھی لڑائی ہو جاتی تھی, باہمی جنگ ہو جاتی تھی. مدینہ کے اطراف میں اور بھی لوگ رہتے تھے, یہودیوں کے گھرانے بھی مدینہ کے آس پاس رہتے تھے. جیسے ایک گھرانہ رہتا تھا بنو نذیر کا, بڑا گھرانہ تھا, بڑا قبیلہ تھا, اور دوسرا ایک قبیلہ تھا بنو قریظہ. ان لوگوں کو یہ مدینہ کے دونوں قبیلوں سے ہیلپ لینی پڑتی تھی, مدد لینی پڑتی تھی, ضرورت پڑنے پر ان کا ساتھ لینا پڑتا تھا. تو جب اوس میں اور خزرج میں لڑائی ہوتی تھی تو یہ لوگ بھی باہر نکلتے تھے لڑنے کے لیے, کیونکہ طرفداری میں ان کو نکلنا پڑتا تھا. اوس کی طرف سے بنو نذیر والے نکلتے تھے اور خزرج والوں کی طرف سے بنی قریظہ والے نکلتے تھے. ہاتھاپائی ہوتی تھی, لڑائی ہوتی تھی, حالانکہ ان کی کتاب میں نہ کہا تھا کہ آپس میں ایک دوسرے کے ساتھ مل لڑنا, لیکن ان کو ان کی تادبے داری میں لڑنا پڑتا تھا اور قیدی بھی بنانے پڑتے تھے اپنے آدمیوں کو, اور جلا وطن بھی کرنا پڑتا تھا. تو جب ان سے کہا گیا کہ تم کو تو کتاب کے اندر حکم دیا گیا ہے کہ تم اپنے بھائیوں کو قتل نہیں کرو گے, لیکن اوس اور خزرج کے ساتھ مل کر تم ایک دوسرے کو قتل کر رہے ہو, تو انہوں نے کہا چونکہ ان لوگوں کا ساتھ ہے رات دن کا, اس لیے ان کے ساتھ رہنا پڑتا ہے, ورنہ وہ ہمارا ساتھ نہیں دیں گے, ہم اکیلے ہو جائیں گے, اس بنا پر ہمیں ساتھ دینے کے لیے نکلنا پڑتا ہے. اور تم جھیلا وطن بھی کرتے ہو اپنے بھائیوں کو, حالانکہ تمہاری کتاب میں تڑی پار کرنے کو اور جھیلا وطن کرنے کو نہ کہا ہے. तो वो कहते थे हम मजबूर हैं हमारे साथियों की वजह से। तीसरा हुक्म ये था कि तुम्हारे भाई जब कैद में आ जाएं तो पैसा देकर उनको छोड़ाओ। तो ये पैसा देकर अपने यहूदी भाइयों को छोड़ा लेते थे। तो जब कहा गया कि फिर भाइयों को छोड़ाते क्यों हो, तो कहा वो किताब में लिखा है। हालांकि किताब में तीन चीजें लिखी थी, दो के ऊपर इनका अमल नहीं था। खाली छोड़ाने के अंदर अमल करते थे और अपने भाइयों को पैसा देकर कैद से छुड़ाते थे। अल्लाह ताला फरमाते हैं तुम लोग ऐसा क्यों करते हो कि किताबुल्लाह के बाज हिस्से पर तो तुम्हारा अमल है और किताबुल्लाह के बाज हिस्से को तुमने बहाना बनाकर नजरअंदाज कर दिया है। यही सवाल आज उम्मत से है। हम भी बहुत से अहकाम जो मुश्किल लगते हैं उनको नजरअंदाज कर देते हैं और जो हल्की हल्की बातें हैं उस पर यूं कहते हैं कि अल्लाह का हुक्म है अमल करते हैं। तो अल्लाह फरमाते हैं ये कैसा तुम्हारा अमल है किताबुल्लाह पर। अफतुमिनूना बिबादिल किताबी व तकफुरूना बिबाद, बास किताब के ऊपर तुम्हारा अमल है और बास किताब को तुमने नजरअंदाज कर लिया है। जबकि अहदो पैमान ये हुआ है कि पूरी किताब के अहकाम के ऊपर तुम्हारा अमल रहेगा और तुम अच्छी तरह पूरी किताब के ऊपर अमल करोगे। अब जानते हो इसकी सजा क्या मिलेगी तुमको कि तुमने बास किताब के ऊपर अमल किया, बास हुक्म के ऊपर अमल किया और बास हुक्म को नजरअंदाज कर दिया। ऐसा करने वालों का अंजाम क्या होगा? फरमाते हैं ऐसा करने वालों के दो अंजाम हैं। एक तो ये कि तुमको जिला वतन किया जाएगा, बनू नजीर को जिला वतन किया गया क्योंकि इन्होंने अल्लाह के हुक्मों को तोड़ा था और हुजूर की भी मुखालफत की थी, इस बिना पर उनको मदीने से निकाल दिया गया और जिला वतन कर दिया गया। और बनू कुरैजा बड़ा कबीला था, उनके साथ हुजूर का मुकाबला हुआ और मुकाबले में उनको कैद भी किया गया और उनके जवानों को कत्ल भी किया गया। अल्लाह फरमाते हैं तुम्हारी ये सजा हुई। वमल्लाहु बिगाफिलिन अम्मा तामलून, और अल्लाह ताला जो कुछ तुम आमाल करते हो इससे बेखबर नहीं है। लिहाजा तुम्हारे गुनाहों की जो सजा मिलनी चाहिए और गुनाहों पर जो तुम्हें अल्लाह की तरफ से पनिशमेंट मिलना चाहिए वो जरूर मिलकर रहेगा। उलाइकल लजीन अश्तराउल हयात अद्दुनिया बिल आखिरा, अल्लाह ताला फरमाते हैं कि तुमने दुनिया के थोड़े से फायदे के लिए आखिरत को नजरअंदाज कर दिया, वहां के अजाब को और वहां की पकड़ को तुम बिल्कुल भूल गए और तुम्हारे सामने सिर्फ दुनिया की बात रही और दुनिया का ही फायदा तुमने मलहूज रखा, तुमने आखिरत को नजरअंदाज कर लिया। जब तुमने ऐसा किया है तो फला युखफ्फ अनहुमुल अज़ाब वला हुम युनसरून, तो अल्लाह ताला तुम्हारे अजाब में कमी नहीं करेंगे और तुम्हारी किसी किस्म की मदद नहीं की जाएगी। ये एक रुकू खत्म हुआ। अल्लाह ताला फरमाते हैं हमने حضرت موسیٰ علیہ الصلات والسلام کے بعد یکے بعد دیگر انبیاء کرام کا سلسلہ جاری کیا. وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ اور ہم نے حضرت عیسیٰ ابن مریم علیہ الصلات والسلام کو بینات یعنی واضح دلائل دے کر بھیجا. وَأَيَّدْنَاهُ بِرُوحِ الْقُدُسِ اور ہم نے حضرت جبریل علیہ الصلات والسلام کے ذریعے سے حضرت عیسیٰ علیہ السلام کی مدد کی. اب حضرت جبریل علیہ السلام کے ذریعے سے کیسے مدد کی؟ تو کہتے ہیں جہاں عیسیٰ علیہ السلام جاتے تھے حضرت جبریل علیہ السلام سائے کی طرح ان کے ساتھ وہاں حفاظت کے لیے رہتے تھے اور ان کی نگرانی کرتے تھے. کیا ایسا نہیں ہوا؟ اَفَكُلَّمَا جَاءَكُمْ رَسُولٌ جب جب تمہارے پاس کوئی رسول بھیجا گیا تو تمہاری خواہش کے خلاف جب اس نے بات کہی تو تم نے تکبر اختیار کیا اور وہ نبی کی بات کو ٹھکرا دیا. تم میں سے ایک گروہ تو وہ تھا جنہوں نے نبیوں کی بات کا انکار کیا, نبیوں کی لائی ہوئی تعلیمات کی تکذیب کر دی, اور ایک گروہ وہ رہا جنہوں نے انبیاء کرام کو شہید کیا, جیسے حضرت یحییٰ علیہ الصلوۃ والسلام, حضرت زکریہ علیہ الصلوۃ والسلام, جیسے برگزیدہ نبیوں کو تم نے شہید کیا. اور جب وہ تمہارے سامنے دین کی بات رکھتے ہیں تو تم کہتے ہو کہ ہمارے دلوں کے اوپر غلاف چڑھے ہوئے ہیں, اس بنا پر ہمیں دین کی بات سمجھ میں نہیں آتی. اللہ فرماتے ہیں بلکہ اللہ نے اپنی رحمت سے تم کو دور کر رکھا ہے, اس دور کر دینے کی وجہ سے تم ایمان نہیں لاتے اور تم ایمان کے قریب نہیں ہوتے. حالانکہ جب تمہارے پاس کتاب آئی اللہ کی طرف سے جو پہلی کتابوں کی تصدیق کرنے والی تھی, قرآن کریم میں بھی تورات کی, انجیل کی, زبور کی تصدیق ہے. تصدیق یہ ہے کہ یہ کتابیں اللہ نے اپنے نبیوں پر اتاری تھی. فَلَمَّا جَاهُمْ مَعَرَفُوا كَفَرُوا بِهِ جب انہوں نے اچھی طرح سے یہ تعلیمات کو جان لیا تو اس کے بعد انہوں نے انکار کر دیا. ایسے نبی کی تعلیمات کا انکار کر دینے والوں کے لیے اللہ کی رحمت سے دوری ہے. بے سمجھ کرو بھی انفسہم ان یکفروا بما انزل اللہ بغیا بہت برا سودا کیا ہے ان حضرات نے اس بات کا کہ اللہ نے جو آیتیں اتاری, جو احکام اتارے, اس کو حسد اور بغاوت میں قبول نہیں کیا اور انکار کیا کہ جو چیزیں اللہ نے اپنے نبی صلی اللہ علیہ وسلم پر حق بنا کر اتاری ہیں. انہوں نے ان تمام چیزوں کا انکار کر کے در حقیقت اللہ کے غضب کو دعوت دے دی ہے, اللہ کے احکام کو توڑنا اللہ کے غضب کو دعوت دینا ہے, اللہ کے احکام کی خلاف ورزی کرنا یہ اللہ کے غضب کو دعوت دینا ہے, اللہ کے عذاب کو بلانا ہے. فَبَاؤُوا بِغَضَبٍ عَلَى غَضَبٍ اللہ فرماتے ہیں غضب در غضب لے کر لوٹے ہیں یہ لوگ. وللکافرین عذاب مہین, اور جو انکار کرنے والے ہیں ان کے لیے بڑا ذو اہانت عذاب اللہ تعالی نے تیار رکھا ہے. جب ان سے کہا جاتا ہے کہ ایمان لے آؤ جیسے کہ صحابہ کرام ایمان لائے, قالوا نؤمن بما انزل الینا ویکفرون بما وراہ وہو الحق مصدقا لما معہم. وہ کہتے ہیں ہم لوگ تو پہلے سے ایمان والے ہیں, ہم تو نبیوں کو مانتے چلے آئے ہیں, کوئی نئی بات نہیں ہے ہمارے لیے حضور پر ایمان لانا, ہم تو کئی نبیوں کو مان چکے ہیں. اے نبی آپ فرما دیجئے لما تقتلون انبیاء اللہ, اگر تم انبیاء کے ماننے والے تھے اور انبیاء کرام کی بات کو قبول کرنے والے تھے تو یہ کیا وجہ تھی کہ تم نے انبیاء کرام کو اپنے ہاتھ سے شہید کیا, تم نے ان پر ایمان کا دعویٰ بھی کیا اور اس کے بعد ان کو شہید بھی کیا. اللہ فرماتے ہیں وَلَقَدْ جَاءَكُمْ مُوسَى بِالْبَيِّنَاتِ, حالانکہ حضرت موسیٰ علیہ الصلوۃ والسلام تمہارے پاس واضح نشانیاں لے کر آئے, ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِنْ بَعْدِ, اس کے باوجود تم نے بچھڑا بنایا اور توحید چھوڑ کر بچھڑے کی عبادت میں لگ گئے, تم کتنے بڑے ظالم تھے. تم نے موسیٰ علیہ السلام سے کہا کہ جاؤ طور پر اور ہمارے لیے کتاب لاؤ تاکہ ہم اس کتاب کے اوپر عمل کریں. جب طور پر کتاب لینے کے لیے حضرت موسیٰ علیہ السلام گئے تو تم نے یہاں سامری کے ساتھ مل کر بچھڑا بنایا اور اس کی عبادت اور پرستش میں لگ گئے, تم کتنے بڑے ظالم تھے. یہ اندازہ تم لگاؤ تمہاری ہٹ دھرمیاں